તારીખ 10/10/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 859-865 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 412.
કિંચિત દોષ સંભાવ્યમાન થયો હોય તો તેનું પ્રાયશ્ચિત શ્રી દેવકરણ મુનિ આદિની સમીપે લેવું યોગ્ય છે, અને તેમ છતાં કાંઈ એમાં ભૂલ થઈ હોય તો દેવકરણ મુનિ પાસે એની ક્ષમા યાચના કરી લેવી. કહે કે તમે એના બદલે આમ પ્રાયશ્ચિત લઈ લ્યો, તેનું પ્રાયશ્ચિત પણ લઈ લેવું. એ સંપ્રદાયમાં હોય છે ને, એવું કઈ દોષ થાય તો એનું પ્રાયશ્ચિત આપવાનું. એમ તો મૂળ વિધિમાં એવું છે, મુનિઓની વિધિમાં પણ એ પ્રકારનું શ્રી ગુરુ પ્રાયશ્ચિત આપે છે. તમારે અથવા કોઈ બીજા મુમુક્ષુએ નિયમાદિનું ગ્રહણ તે મુનિઓ સમીપે કર્તવ્ય છે. તમારે અથવા બીજા કોઈ પણ મુમુક્ષુએ નિયમાદિનું કોઈ પણ નિયમનું ગ્રહણ કરવું હોય તો એ મુનિઓ પાસે કરવું, કેમ કે ત્યાગી છે ને બહારમાં, એટલે ગ્રસ્થી અત્યાગી હોય એ ત્યાગી એને બીજાને ત્યાગ ન આપી શકે, કેમ કે પોતાને ત્યાગ વર્તતો નથી, એ નિયમ છે. એટલે પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્રાદિ દ્વારા ન જણાવતા મુનિઓ પ્રત્યે તે સંબંધી સમાધાન જાણવું યોગ્ય છે, ને આવી ચર્ચા કરવાની કાંઈ અમારી સાથે જરૂર નથી. એ મુનિઓ સાથે તમે જે કાંઈ ચર્ચા કરવી હોય એ કરીને સમાધાન લઈ લેવું. કોઈ ખાસ એવું પ્રબળ કારણ હોય તો જુદી વાત છે, તમે લખો. સામાન્ય એવું કોઈ બાબત હોય તો અમને લખવાની જરૂર નથી. મનુદાસભાઈ કઈ ત્યાગ કરવાના પરિણામમાં છે એટલે એટલી સૂચનાઓ કરી છે. 860 કોઈ પોતે પ્રતિજ્ઞા લીધી હોય ને એમાં પ્રતિજ્ઞા તોડવાનો થોડોક દોષ થયો હોય શું તો એ દોષ જેટલું પ્રાયશ્ચિત માગી લેવું, કેમ કે પ્રતિજ્ઞાબદ્ધ છે એટલે પ્રતિજ્ઞાબદ્ધ છે. પ્રતિજ્ઞા દ્રઢ પરિણામ દ્વારા જ લેવાય છે, પોતાની શક્તિ પરિણામની હોય એ પ્રમાણે જ લેવાય છે, અને છતાં પણ એમાં કાંઈ ભૂલ થઈ જાય, ચૂક થઈ જાય તો એને પ્રાયશ્ચિત લેવું ઘટે છે. અને એ પ્રાયશ્ચિત લેનાર પણ પરિણામની દ્રઢતાને જ સૂચવે છે. પ્રાયશ્ચિત કોણ લે છે? એની પરિણામની દ્રઢતા વિશેષ છે ત્યારે એ પ્રાયશ્ચિત લે છે. આઠસો ને સાઈઠ છગનલાલ નાનજી, છગનલાલ નાનજી કરીને મુમુક્ષુ છે, મોરબીથી પત્ર લખ્યો છે. પત્ર પ્રાપ્ત થયો, નાકે રૂપ નિહાળતા એ ચરણનો અર્થ વિતરાગ મુદ્રા સૂચક છે. ભગવાનની દ્રષ્ટિ વિતરાગ દશામાં નાસિકાગ્ર દ્રષ્ટિ હોય છે, એટલે સામાન્ય રીતે જેના પરિણામો અંતર્મુખ થાય છે તે અંતર્મુખ થાય છે ત્યારે નેત્રો ઢળી જાય છે, અને ઢળેલા નેત્રોનો એંગલ વિચારવામાં આવે તો નાકનું ટેરવું કોઈ જુએ અને જે પ્રમાણે આંખ પોપચું ઢળેલું હોય આંખ એવો દેખાવ થાય છે. એટલે નાકે રૂપ નિહાળતા શું, આમ તો શું છે કે નાક એક મુખાકૃતિ ઉપરનો એવો અવયવ છે કે જેના ઉપરથી મુખાકૃતિની નમણાશ કાટીલાપણું છે એ પણ એક રૂપનું અંગ છે, મુખાકૃતિના રૂપનું અંગ છે. એટલે પદ તો ક્યાંથી છે કોનું છે એ ખબર નથી, પાછળ ખ્યાલ આવે તો જુઓ. નાક રૂપ નિહાળતા કોઈ ધાર્મિક પદ છે કે કોઈ લૌકિક પદ છે, કેમ કે લૌકિક પદમાં આ રીતે અર્થ થાય, પોતે તો અલૌકિક અર્થ ઉતાર્યો છે. કે એ ચરણનો અર્થ, એવા પદનો અર્થ એટલે હશે ધાર્મિક અર્થ, કારણ કે ચરણ શબ્દ વાપર્યો. પ્રશ્નવાચક એટલે મળ્યું નથી, ક્યાંથી પદ લેવાનું છે એ મળ્યું નથી. એ ચરણનો અર્થ વિતરાગ મુદ્રા સૂચક છે, એટલે કે વિતરાગ મુદ્રા હોય ત્યારે આ પ્રમાણે નાસિકાગ્ર દ્રષ્ટિ થાય છે. રૂપ અવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થઈ, સ્વરૂપ અવલોકન દ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. રૂપ એટલે બહારનું રૂપ, ભગવાનની મુદ્રાનું બહારનું રૂપ, એનું અવલોકન કરતા પરિણામની ચંચળતા ઘટે છે, કેમ કે એ પણ સ્થિર છે, ધ્યાનસ્થ મુદ્રા છે. એટલે એ દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થાય અંદરમાં, એટલે ચંચળતા ઘટે, તો પછી પોતાનું નિજ સ્વરૂપ અવલોકન દ્રષ્ટિમાં પણ સુગમતા થાય છે. ચંચળતા વિશેષ હોય તો પોતાના સ્વરૂપ અવલોકનમાં અસુગમતા છે, સુગમતા નથી પણ અસુગમતા છે. એટલે રૂપાવલોકન દ્રષ્ટિથી આ રૂપસ્થ ધ્યાન છે ને, એ રૂપસ્થ ધ્યાન એટલે ભગવાનનું રૂપ જોઈને ધ્યાન કરવું, સ્વરૂપ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું છે, પણ ભગવાનના રૂપ જોઈને ધ્યાન કરવું, અને એ સુગમતા થાય છે. સિદ્ધું જેને સ્વરૂપનું ધ્યાન ન લાગે કે સ્વરૂપ જ્ઞાનમાં સિદ્ધું ન આવે, એને બાહ્ય અવલંબનમાં ઘણી સુગમતા છે. સ્વરૂપ ધ્યાનમાં ભગવાનની પ્રતિમા સામે બેસીને ધ્યાન કરવામાં ઘણી સુગમતા છે. એટલે જ્ઞાનીઓને ધ્યાનનું કારણ લીધું છે, ભગવાનની પ્રતિમા જ્ઞાનીઓને ધ્યાનનું કારણ છે, ભેદ જ્ઞાનનું કારણ છે, મુમુક્ષુને પણ ભેદ જ્ઞાનનું કારણ છે, કેવળ શુભાવનું કારણ નથી. એટલે રૂપાવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થઈ, સ્વરૂપ અવલોકન દ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શન ભવનો અનુભાગ ઘટવાથી સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ પરિણમે છે. જેનો દર્શન ભવનો અનુભાગ ઘટ્યો હોય, દર્શન ભવનો રસ ઘટ્યો હોય, એટલે કે દર્શન ભવની શક્તિ ઘટી હોય પરિણામમાં, ભાવ દર્શન ભવની, એને પોતાનું સ્વરૂપ અવલોકનની દ્રષ્ટિ પરિણમે છે. તીવ્ર જેને દર્શન હોય, અનુભાગ જેનો ઘણો હોય, એને સ્વરૂપ અવલોકન થઈ શકતું નથી. સારી ચર્ચા કરી છે છગનલાલ નાનજીભાઈ કરીને, ક્યાં ક્યાંના છે, ક્યાં ગામ? લીમડી. ઠીક, હા, સારો વિષય ચાલ્યો છે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વિતરાગ શ્રુતની ચિંતવના અને ગુણ જિજ્ઞાસા દર્શનનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. જુઓ, શાસ્ત્રમાં આવી સંકલ્પના ક્યાંથી મળે? દર્શનનો અનુભાગ ઘટાડવો હોય તો એને શું શું કરવું જોઈએ? મુમુક્ષુ જીવે સમ્યક દર્શનની પ્રાપ્તિની તૈયારી કેવી રીતે કરવી? બીજી ભાષા કહીએ તો જે સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા છે એ દર્શનનો અનુભાગ ઘટવાની છે, અને દર્શનનો અનુભાગ ઘટે છે એ કયા કયા કારણથી ઘટે છે? કે મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષપણે સમાગમ કરવો, જેટલો થાય એમાં વિશેષપણે સમાગમ કરવો, એટલે પોતાના ભાવની વિશેષતા હોય તો સમાગમ વિશેષપણે થાય છે. પોતે ઉપર છેલ્લો સમાગમ કરે તો એ અસામાન્ય સમાગમ છે. પોતે ઉંડાણમાં જાય, સત્પુરુષના સમાગમમાં, એમના ભાવોના ઉંડાણમાં જાય તો વિશેષ સમાગમ થાય છે. એનો વિશેષ સમાગમ વિતરાગ શ્રુતની ચિંતવના, જેમાં સ્વરૂપ અને સ્વરૂપ પ્રાપ્તિની વિધિ છે, એવા વિતરાગ શ્રુતનું ચિંતવન કરવું, અને ગુણ જિજ્ઞાસા, ગુણ પ્રાપ્તિની જિજ્ઞાસા, પોતાના ગુણ પ્રગટ થાય એવીની ભાવનાની જિજ્ઞાસા છે, એવા બધા પરિણામ દર્શનનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. બે વાત લીધી છે, એક પ્રત્યક્ષ સત્સમાગમ વિશેષપણે, એક વિતરાગ સ્વરૂપની ચિંતના અને ત્રીજી ગુણ પ્રાપ્તિની જિજ્ઞાસા, એ હેતુ લીધો છે બંનેનો. શા માટે સત્સમાગમ કરવો, શા માટે સત્સૃતની ઉપાસના કરવી, કે પોતામાં ગુણનો આવિર્ભાવ થાય, ગુણ પ્રગટ થાય, તે હેતુથી કરવી. કે હેતુ સાથે હોય છે એટલે એને દર્શનનો અનુભવ અવશ્ય ઘટે છે, અને તેથી સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. ઠીક, પરિસ્થિતિ જેવી થાય છે કે સહેજમાં જ સ્વરૂપ દ્રષ્ટિ પરિણમે છે, એવું પુરુષાર્થ પણ સહેજે ઉત્પન્ન થાય છે એમ કેવું છે. પોતાનો તો અનુભવ છે ને, પોતાનો અનુભવ છે કેવી રીતે સમ્યક દર્શન થાય છે, સ્વરૂપ દ્રષ્ટિ કેવી રીતે પરિણમન થાય છે, પોતાના નિજ અનુભવ ઉપરથી એમણે એ વાત કરી છે. પત્ર પ્રાપ્ત થયો, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નું ભાષાંતર ગુર્જર ભાષામાં કરતા આજ્ઞાનું અતિક્રમ નથી. જરા વિદ્વાન હતા એટલે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય જે ભગવાન અમૃતચંદ્રાચાર્યનો ગ્રંથ છે એનું ગુજરાતી ભાષાંતર કરવું હોય તો ખુશીથી તમે કરો. આમ નથી લખતા, અમારી આજ્ઞા છે એમ નથી લખતા. શું લખવાની પદ્ધતિ જોઈએ? અમારી આજ્ઞા છે તમે કરો એમ નથી લખતા. એવું કાર્ય કરો તો અમારી આજ્ઞાનું ઉલ્લંઘન થયું નથી એટલે કે તમે કરો એમ. નાસ્તી માંથી અસ્થિ સમજી લેવાની વાત છે. પદ્ધતિ કેવી લે છે? મીઠા બોલથી પોતે ગ્રસ્ત છે, ઉપદેશક તરીકે કોઈ ધ્વનિ લેતા નથી, બને ત્યાં સૌથી ઉપદેશકનો ધ્વનિ ને ઉપદેશકના ટોનથી સામાન્ય વાત કરતા નથી. વનમાળી દાસે તત્વાર સૂત્ર વિશે કરી વિશેષ કરીને વિચારવું યોગ્ય છે. એના વનમાળી દાસ કરીને કલોલ નાખણું કરીને મુમુક્ષુ છે, જે 913 નંબરનો પત્ર છે ને, ઘણું કરીને વનમાળી દાસ ઉપરનો છે, ગોધાવીના છે. વનમાળી દાસ ઉમેદ રામ વનમાળી દાસે તત્વાર સૂત્ર વિશેષ કરી વિચારવું યોગ્ય છે. હિન્દી ભાષા ન સમજાતી હોય તો ઉગરી બેન કુંવરજી પાસેથી તે ગ્રંથ શ્રવણ કરીને સમજવો યોગ્ય છે. કલોલના ઉગરી બેન હતા, એમની સાથે નામનો પરિચય હતો. હિન્દી ભાષા ન સમજાતી હોય, બહેનોને હિન્દી વખતમાં તો ક્યાંથી આવડતું હોય, અત્યારે હજી થોડા ઘણા જે ભણેલા ગણેલા હોય એને આવડે છે, હજી પણ જૂના માણસોને હિન્દી નથી આવડતું, તો કુંવરજીભાઈ પાસેથી શ્રવણ કરવો. શિથિલતા ઘટવાનો ઉપાય જીવ જો કરે તો સુગમ છે. પોતાનો પ્રમાદ છે, શિથિલતા છે, એનો ઉપાય કરે, એના ઉપર લક્ષ જાય, જાગૃતિ આવે, તો જાગૃતિથી તો શિથિલતા ઘટવી એ કોઈ સુગમ વાત છે, કે મોટી વાત નથી. કોઈ એમના પ્રશ્ન ચર્ચા ચાલતી હશે, કેમ કે પોપટભાઈ તો ઘણે વિચારક હતા, ચર્ચા કરતા હશે એ વિષયમાં. 862મો પત્ર તો ખાલી એક વાક્યનો છે અને એમાં પાના ઉપર લખ્યો છે પણ આમાં નથી. વિતરાગ વૃત્તિનો અભ્યાસ રાખશો, વિતરાગ પરિણામ થાય એનો પ્રયત્ન કરજો. અભ્યાસ એટલે વારંવાર પ્રયત્ન કરવો. એટલું લખીને છોડી દીધી છે એ વાત એમણે 863 શ્રી મગીનદાસ ધર્મચંદ અમદાવાદ અમદાવાદના કોઈ મુમુક્ષુ ઉપરનો પત્ર છે. આત્માર્થી બોધ ક્યારે પરિણમી શકે છે? એ ભાવ સ્થિર ચિત્તે વિચારવા યોગ્ય છે કે જે મૂળભૂત છે. આ વાત બહુ મહત્વની કરી છે નગીનદાસભાઈને કે બોધની પ્રાપ્તિ તો દરેક જીવ ઈચ્છે છે કે મને જ્ઞાન પ્રાપ્તિ થાય, બોધ એટલે મને જ્ઞાન પ્રાપ્તિ થાય, પણ પોતાને ક્યારે એ જ્ઞાન પરિણમે, બોધ ક્યારે પરિણમે, કઈ કેવી યોગ્યતા હોય તો પરિણમે, એ ભાવ સ્થિર ચિત્તે વિચારવા યોગ્ય છે. આની વિચારણા બહુ સ્થિર ચિત્તે કરવા યોગ્ય છે. એટલે પોતાના ઉપાદાનમાં કેવી તૈયારી હોય તો જ્ઞાન પરિણમે, એનો વિચાર ન કરે, એ વિષયનો વિચાર ન કરે, અથવા એ વિષય ઉપર લક્ષ નથી, વિચાર નથી કરતો, એનું કારણ કે એનું લક્ષ નથી કે મારી યોગ્યતા કેવી હોવી જોઈએ, એમ જેની પોતાની પોતાના ઉપરનું જ લક્ષ નથી, એની મૂળભૂત વાત જે છે, આ મૂળભૂત છે, જે મૂળભૂત વાત છે એ ચૂકેલો જીવ છે, અને તેથી એને જ્ઞાન પ્રાપ્તિ થવાનો કોઈ અવસર નથી, કોઈ યોગ્યતા પણ એનામાં નથી. કેવી સરસ વાત કરે છે, શાસ્ત્રોમાંથી વાત કાઢવી મુશ્કેલ પડે એવી વાતો છે. અવલોકનમાં એ સહેજે આવે, જે પોતાનું અવલોકન કરતો હોય એને સહેજે ખ્યાલ આવે કે મારી લાયકાત કેવી છે, મને આ જ્ઞાન પરિણમે કે ન પરિણમે, કેવા મારા પરિણામ છે તો જ્ઞાન પરિણમે, કેવા મારા પરિણામ નથી કે જ્ઞાન પરિણમે, એની વિચારણા એને અંતર અવલોકનથી ચાલે છે. એટલે આત્માર્થી જીવે પોતાને બોધ ક્યારે પરિણમી શકે છે એ ભાવની સ્થિર ચિત્તે વિચારણા કરવી યોગ્ય છે, અને આ પ્રકારની વિચારણા આત્માર્થી જીવ માટે મૂળભૂત છે એમ કહેવું છે. શું આ બહુ પાયાની વાત છે? આ પાયાની વાત ન હોય તો પણ એને શ્રવણ છે, સત્સમાગમ છે, એ ઉપર છલ્લો થાય છે, અને એથી એને કોઈ આત્મલાભ થવાનું કારણ બનતું નથી. બહુ સારું માર્ગદર્શન, કોઈ કોઈ જગ્યાએ માર્ગદર્શન આવે છે, એમની શૈલી, એમની ભાષા પદ્ધતિ જે છે બહુ સારી છે. વાંચનારને એકવાર એ અંદર સ્વલક્ષમાં મૂકે છે, વાત એવી વાત કરીને એ વાતના વાતને કોઈ ગ્રહણ કરવા માંગે તો એને એમ જવું પડે, સ્વલક્ષમાં જવું પડે, એ પ્રકારની એમની શૈલી છે. તો કોઈને પણ છાપ પડે એવી વાત છે, કોઈ વિશેષતા છે એમના વચનોની એ આ પ્રકારની છે. કોઈને પણ છાપ પડે એવી વાત છે, બધું સાંભળવામાં કાર્યું ને, ત્યારે એ વાત ઉપર પહેલેથી ધ્યાન હતું એટલે એ વાત થઈ જ. શ્રીના લખાણની શૈલી પ્રકાશ કે નિવેદનમાં નાખ્યું છે, તેઓ શ્રીના લખાણની શૈલીની વિશિષ્ટતામાં, આ એક વિશિષ્ટતા છે એમની લખાણની શૈલીની, પરલક્ષે ચાલતી વિચારમાળાને સ્વલક્ષ પ્રતિ વાળવામાં નિમિત્ત થાય તેવી સચોટતાનો પ્રકાર રહેલો છે. એક વાક્ય નાખ્યું છે 33મી સાલમાં, સંકલન કર્યું 34માં. અનેક જગ્યાએ આવે છે, આ જગ્યાએ અનેક જગ્યાએ આ પ્રકારની એમની પદ્ધતિ છે. અમુક અસદવૃત્તિઓનો પ્રથમ અવશ્ય કરીને નિરોધ કરવો યોગ્ય છે. શું અસરળતા આદિ હોય જે પારમાર્થિક બાધક કારણોમાં ગણાતી વૃત્તિઓ હોય એવી અમુક અસદ વૃત્તિઓનો પ્રથમ પહેલેથી જ અવશ્ય કરીને નિરોધ કરવો યોગ્ય છે. એ પહેલેથી અટકી જાય જેવું જરૂરી છે. જે નિરોધના હેતુને દ્રઢતાથી અનુસરવું જ જોઈએ અને એ નિરોધ થાય એવા હેતુને એવા કારણને બળવાનપણે અનુસરણ કરવું જોઈએ. એમાં શિથિલતા કે પ્રમાદ કરવો યોગ્ય નથી અથવા એને જરા પણ ગૌણ કરવું તે યોગ્ય નથી. અસરળતાનો પ્રકાર છે, ખાસ કરીને મુમુક્ષુને વિશેષ બાધક કારણ થાય છે. પછી ખાસ કરીને આરંભ પરિગ્રહ, અનુકૂળતાનું લક્ષ, સાતાનું લક્ષ છે, શું એ અસદવૃત્તિઓ છે. એનો નિરોધના હેતુને દ્રઢતાથી અનુસરવું જ જોઈએ અને તેમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. ઓમ કરીને એ 863માં પોસ્ટકાર્ડ પણ પૂરું કર્યું છે. બધા નાના નાના પોસ્ટકાર્ડના પત્રો છે. એક લીટી લખે, દોઢ લીટી લખે, પણ કસ ખણો છે એની અંદર. તો શું છે, બધા મંથન કરવા જેવા વચનો છે. પોતામાં અંતરલક્ષ કરીને એ વિષય ઉપર, પોતાના પરિણામો ઉપરનું પોતાને મંથન ચાલે, અવલોકનપૂર્વક મંથન ચાલે. પરિણામ આ થયું, કેમ થયું, શું કારણ થયું, કેમ રસ પીડ્યો, શું કિંમત આપી દીધી હતી, એમાં સુખાભાસ કેમ થયો, સુખ એમાં કેવી રીતે લાગે છે, સુખનું કારણ શું છે, છે કે નહીં, શું છે આ બધું, શું એ રીતે પોતાના સ્વલક્ષે જો ચાલતી વિચારમાળા હોય તો દર્શનનો અનુભાગ ઘટ્યા વિના રહે નહીં. એ 864માં મલ્લુજી મની ઉપરનો પત્ર છે. અને પહેલા એના શરૂઆતમાં આનંદઘનજીની સંભવનાથ જિનેન્દ્ર ભગવાનના સ્તવનને પહેલી ત્રણ કડી ટાંકી છે. ચરમા વ્રત હો ચરણ ચરમ કરણ તથારે ભવ પરિણતિ પરિપાક દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાક. પરિચય પાતિક ઘાતિક સાધ સુરે અકુશળ અપચય છેદ ગ્રંથ અધ્યાત્મ શ્રવણ કરી શ્રવણ મનન કરી રે પરિશીલન નય હેઠ. મગજ સુગમ કરી સેવન લેખવે રે સેવન અગમ અનુપ બીજો કદાચિત સેવક યાચનારે આનંદ ઘન રસરૂપ. ત્રણ ગુણ, ત્રણ કડીનું એક પદ હશે. આપણે આનંદ ઘનની તસવીર રાખી છે કે નથી રાખી? કેટલાક શબ્દો આપણને અજાણ્યા પડે છે એ વખતની છે ને, એટલે કેટલાક શબ્દો અજાણ્યા પડે છે. ચરમા વર્ત હો ચરણ કમ ચરમ કરણ તથા રે ભવ પરિણતિ પરિણતિ પરિપાક. તમારી પાસે છે અજીતભાઈ પાસે છે અર્થવાળી બુક, લેતા આવજો ને કાલે જોશો. આમ કામ સીધો અર્થ બહુ ચરમાવર્ત શબ્દ આપણને જાણવો પડે છે. પછી ચરમ કરણ લીધો છે, હા એ પણ અજાણ્યો શબ્દ છે. ભાવ પરિણતિ પરિપાકમાં તો નીકળે છે કે જેના ભવ્યતાની પરનો પરિપાક થયો, શું કોઈ પરિભ્રમણનું કારણ છે એ લગભગ નજીક આવી ગયા હોય, શું એને દોષ ટળે દ્રષ્ટિ ખુલે ભલી રે. એને દોષ ટળતા જાય છે, એને દ્રષ્ટિ આત્માની દ્રષ્ટિ ભલી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ ખુલે છે, પ્રાપ્તિ પ્રવચન વાંક, અને ભગવાનના પ્રવચનની પ્રાપ્તિ એને થાય છે. ચરમ એટલે છેલ્લું, પણ આવર્ત એટલે શું? ચરમ એટલે તો છેલ્લું બરાબર છે, આવર્ત એટલે શું? મને એમ છે આવર્ત એટલે પરિભ્રમણ નું ચક્કર કે એવું કઈ હોવું જોઈએ. શું આવર્ત નો અર્થ? પછી ચરમકરણ નો અર્થ શું છે? ચરમકરણ છેલ્લું કાર્ય, ચરમાવર્ત હો ચરમકરણ. ચરમ અહીંયા ચરમ શબ્દ નો અર્થ છેલ્લું થાય છે, કરણ એટલે કાર્ય લઈએ. ઠીક છે, હા એ તો બરાબર. ચરમ નો અર્થ છેલ્લું થાય છે, એ મેળ મળે છે, કેમકે ભાવ પરિણતિ પરિપાક છે એને બધું એ છેલ્લું જ હોય છે ને, છેલ્લું છેલ્લે બધું જે થાય. ચરમ આવર્ત નો અર્થ છે, અર્થ કરેલો છે પાછળ, કર્યો છે તો પાછળ જોયું છે, પાછળ જોયું છે, યાદ નથી રહ્યું, પાછળ અર્થ કર્યા છે ને એમાં જોયું છે. ચરમ આવર્ત, ચરમ શરીર, ચરમ પાનું 883 નથી લીધું, એમણે નથી લીધું. ચરણાનો યોગ, ચરમ શરીર, ચર્મરત્ન, ચાર આશ્રમ નથી લીધો. એ પરિભ્રમણ નો ચક્કર એવો બેસે છે અર્થ. હવે આમાં જોશું એમના અર્થમાં, અર્થ આ લોકો કરેલા છે બધા. પરિચય પાતિક ઘાત સુમરે, ઘાતિક સાધ સુમરે. પાતિક એટલે પતનના, જે ઘાત થાય એવો પરિચય, સાધસુ એટલે સત્સંગ સાધસુ એમ. પરિચય પાતિક ઘાતિક સાધ સુમરે, પાતિક ને ઘાત કરે. શું પાતિક એટલે? પાપ. આત્માને પતનનો હેતુ છે તેને પાપ પાતિક કહેવામાં આવે છે. એવો પરિચય સાધશો અકુશળ અપચય. અપચય નો અર્થ શું કરે છે તમારે ખ્યાલ નહીં હોય? અપચય છે અકુશળ એટલે કુશળ નથી તે. શું? ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી પરિશીલન હેત. આત્માના પરિશીલન માટે, શું અનુશીલન પરિશીલન હશે, વારંવાર નો અભ્યાસ એને અનુશીલન પરિશીલન એમ કે છે. તેના હેતુથી અધ્યાત્મ ગ્રંથોનું શ્રવણ અને મનન કરશો. મુગ્ધ સુગમ કરી સેવન લેખવેરે, સેવન અગમ અનુપ. બીજો કદાચિત સેવક યાચનારે, પછી ભગવાનને યાચના કરી છે કે આપની સેવા અને હું ચાહું છું, અને કોઈ અગમ અનુપમ સેવા થાય એટલે એ નિશ્ચય સેવા થઈ ગઈ. અગમ અનુપમ એટલે નિશ્ચય સેવા થઈ ગઈ, અર્થ કર્યો છે આમણે, ભાવાર્થ અર્થ કર્યો છે હિન્દીમાં. હિન્દી અનુવાદ છે ને એમાં. જબ અંતિમ પુદગળ પરાવર્તન આ પહોંચે, બસ એ જ કર્યો છે. કર્માવર્તન અર્થ કર્યો છે. જયારે અંતિમ પુદગળ પરાવર્તન આ પહોંચે ત્યારે તીન કરણ માંથી ત્રીજું કરણ એટલે ચરમકરણ, ઠીક, ત્રીજું કરણ અનિવૃત્તિકરણ, એ કરણ છે ને ત્રણ કરણ માટે, પછી તરત જ સમય દ્રષ્ટિ થાય છે ને એટલે એ ચરમકરણ થઈ ગયું. બરાબર છે. અનિવૃત્તિકરણ હો તથા સંસાર મેં ભટકને કી આદત કા અંત આ પહોંચે, તબ તીન દોષ ભય દ્વેષ ઓર ખેદ દૂર હો જાતે હૈ. ભલી દ્રષ્ટિ ખુલ જાતી હૈ ઓર પ્રવચન સિદ્ધાંત કે વચન કા લાભ હોતા હૈ. વાક એટલે લાભ થવો એમ થાય છે. તમારે કઈ મારવાડીમાં આવે છે વાક? કેમકે આમની ભાષા થોડીક રાજસ્થાનની છે ને થોડીક ગુજરાતની છે, થોડીક કચ્છની, ત્રણેય મિશ્ર ભાષા છે, આનંદ ગંજીની ભાષા છે. છે મારવાડના ને ગુજરાતમાં રહ્યા છે, ને ઉત્તર ગુજરાતમાં રહ્યા છે એટલે થોડુંક કચ્છની ભાષા પણ આવી છે. ડીસા ને એ બાજુ રહેલા છે એટલે એ બાજુ કચ્છનું રણ છે ને એટલે એ ભાષાનો પણ અંદર પ્રભાવ છે. फिर पाप के नाशक साधु के साथ परिचय बढ़ता चले, परिचय पातिक घातिक साधु साधु शू रे साधु शू रे से अपने साधु स्वामा लीधु साधु शू रे साधु बराबर से साधु ने साथे नो परिचय पापना नाशक एवा साधुनी साथेनो परिचय वधतो चाले, मन संबंधी अकल्याणकारिता की कमी होती जाए, अकुशल अपचय चेत चेत एटले मन लीधुं छे, मन संबंधी अकल्याणकारिताની कमी अकुशल एटले कम थतुं जाय, अपचय एटले अकल्याणकारी, अकल्याणकारी अपचय, पचय एटले कल्याण, अपचय एटले अकल्याण। अने आत्मिक सेवन मान के लिए तथा दृष्टि बिंदु धारण करने के लिए आध्यात्मिक ग्रंथों का श्रवण एवं मनन बन पाए। भोले भाले मनुष्य मुगध, मुगध एटले भोले भाले मनुष्य सरल एवं सहज मानकर सेवा का कार्य शुरू कर देते हैं, परंतु उन्हें समझना चाहिए कि सेवा का कार्य तो अगम्य और अनुपम है। भगवान ने सेवा करवा लागी जाए से जगत ना सामान्य भोला मानसो, पर आ तो कोई अगम्य सेवा छे, भगवान ने सेवा ये कोई अनुपम सेवा ने अगम्य सेवा छे, यो तो कठिन और बेजोड़ है, वो कठिन छे। देजो कदाचित सेवक यातना, हे आनंद घन के रसमय प्रभु, इस सेवक की मांग को कभी सफल कीजिए, मारी याचना छे कि आपने एवी अगम अनुपम सेवा मने पण प्राप्त थाय। आनंद नो घन रस उत्पन्न थाय, कनिष्ठ रस उत्पन्न थाय, એની સેવાની હું યાચના કરું છું, એ નિશ્ચય યાચના થઈ ગઈ છે મારું છે। કોઈ નિવૃત્તિ મુખ્ય વિશેષ ક્ષેત્ર વિશેષ સ્થિતિ અવસરે સત્સૃત વિશેષ પ્રાપ્ત થવા યોગ્ય છે। નિવૃત્તિના ક્ષેત્રે એમ કે સમાગમ થશે કોઈ અવસરે સત્સૃતની વિશેષ પ્રાપ્તિ તમને થવા યોગ્ય છે, એટલે એ વખતે સત્સમાગમમાં સત્સૃતનો વિષય વિશેષપણે થશે એમ કે ચાલશે। ગુર્જર દેશ પ્રત્યે તમારું આગમન થાય એમ ખેરાળુ ક્ષેત્રે મુનિશ્રી ઈચ્છે છે, તમે આ કચ્છમાં હશે, કચ્છમાંથી તમે ખેરાળુમાં રહેલા જે મુનિ છે, ખેરાળુ છે આ મહેસાણા પાસે છે ને, એમ ક્યાં રહેલે કે તમે બાજુ આ બાજુ આવો કચ્છથી, એમ વેણાસર અને ટીકરને રસ્તે થઈ ધાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે, તે રસ્તો ઠીક છે એમ કે તે માર્ગે પીપાસાનો પરિસરનો કાંઈક સંભવ રહે છે। પીપાસા એટલે તૃષા લાગે, રણનો પ્રદેશ છે ને એટલે ત્યાં ક્યાં ગામડા નો હોય એટલે પાણીને ક્યાંય યોગ ન થાય, એ દ્રષ્ટિએ રસ્તાનો પણ કઈ ખ્યાલ છે પોતાને, આ રસ્તે થઈને તમે ગુજરાત તરફ આવો એમ એમણે સંકેત કર્યો છે। આઠસો ને 64 થી 865 પણ લીલુજી ઉપરનો પત્ર છે, 85 થી 70મી ગાથાનું ઉદ્ધરણ કર્યું છે। સંત ખીણ મોહો મગ્ગે જીણ ભાસી દેણ સમૂહ ગદો, નાણા ઉણુ મગ્ગચારી નિર્વાણ પૂરમ વજ્જદી ધીરો, દર્શન મો ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો, શું ઉપસંત ઉપશાંત થયો છે, ખીણ મોહ અથવા ક્ષય થયો છે, દર્શન મો જેનો ક્ષય થયો છે અથવા ઉપશાંત થયો છે, કેમ કે બંને નિર્મળ દશા છે, ક્ષોભ સંમાં કેવળી ગમ્ય ક્ષતિ છે, બાકી આ તો બંને પૂરું નિર્મળ દશા છે. એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. એટલે કે દર્શનનો ઉપશમ થયા વગર કે ક્ષય થયા વગર કોઈ વિતરાગોએ દર્શાવેલા માર્ગમાં જિનેન્દ્રના માર્ગને અંગીકાર કરી શકતા નથી. મિથ્યા દ્રષ્ટિ હોય, ત્યાગ કરે કે શાસ્ત્ર વાંચે માટે એને વિતરાગનો માર્ગ પ્રાપ્ત થઈ જાય એવું કઈ નથી. જેનો દર્શન ક્ષય થયો છે અથવા ઉપશાંત થયો છે એને ધીર પુરુષ કયા છે. એવા સમ્યક દ્રષ્ટિ જીવને ધીર પુરુષ કયા છે. એવા પુરુષ વિતરાગોએ દર્શાવેલા મોક્ષ માર્ગને અંગીકાર કરીને પછી પંચમ ગુણ સ્થાન, છઠ્ઠું સાતમું ગુણ સ્થાન આગળ વધે છે. એ માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં એકાકાર પરિણામ કરીને મોક્ષપુર એટલે નિર્વાણ પ્રત્યે જાય છે. નિર્વાણ પૂરમ ગજદી ધીરો, મૂળમાં ધીર શબ્દ વાપરો છે. કોઈ ચીજ નું દર્શન થતા જ મોહ થાય એનું નામ દર્શન. ઠીક, સહેલું 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 લેવું હોય તો આમ તો દર્શન એટલે અહીંયા શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધા ન પકડાતી હોય તો આવી રીતે લેવું પ્રેક્ટિકલી. કે કોઈને કોઈ ચીજ જ્ઞાનમાં આવતા દર્શન થતા એટલે ખાલી ચક્ષુ ઇન્દ્રિય છે ને, કેમ કે એ તો માત્ર રંગને જ જોવે છે, વર્ણને જ જોવે છે, પણ કર્ણ ઇન્દ્રિયથી અવાજ મીઠો લાગે, સ્પર્શ સારો લાગે, એવો કોઈ પણ અન્ય પદાર્થ જ્ઞાનમાં આવતા એ ઠીક છે કે અઠીક છે એવું થવું તે વ્યામોહ છે, તે દર્શન મોહ છે. કેમ કે પદાર્થ એવો નથી, કોઈ પદાર્થ સારો નથી ને કોઈ પદાર્થ ખરાબ નથી, છતાં લાગે છે એ મોહને વશ લાગે છે. એ કયો મોહ? કે દર્શન મોહ. દર્શન મોહ એટલે ભ્રાંતિ. ભ્રાંતિ શું કરે છે જ્ઞાનમાં? કે ચીજ સાચી રીતે દેખાય છે. શું? જેમ કમળો થયો હોય ને સફેદ વસ્તુ પીળી લાગે, તો વસ્તુ તો પીળી થતી નથી, કાંઈ સફેદ ને સફેદ રહે છે, પણ એ દ્રષ્ટિનો દોષ છે, આંખનો એ રોગ છે. એમ અહીંયા જ્ઞાનનો આ રોગ છે, ભ્રાંતિ છે, એ જ્ઞાનનો રોગ છે. સામી ચીજ સારી નથી ને ખરાબ નથી, શું? છતાં જીવને સારું કે ખરાબ એવી કઈ કલ્પના છે, એ કલ્પના દર્શન મોહને લઈને થાય છે. આમ લેવું. અને એ દર્શન મોહ તમામ પ્રકારના દોષની જડ છે, મૂળ છે એ. ત્યાંથી બધા દોષ પછી પાંગરે છે, કતલખાનાથી માંડીને બધું એમાં આવી જાય છે. પછી નાનામાં નાનો દોષ લ્યો, હું કે ભાઈ આ કેરી બહુ મીઠી છે. શું મીઠી હોવી બીજી વાત છે, પણ મીઠી છે માટે બહુ સારી છે. શું ત્યાંથી માંડીને એટમ બોમ્બ બનાવીને કોઈને દોષ ઉપર નાખવાની જે વૃત્તિ છે, સો કરોડો માણસો મરી જાય. એવા શસ્ત્રો છે કે એક બોમ્બથી કરોડો માણસોનો ઘાણ વળી જાય. એ બધું એક દર્શન મોહમાંથી પાંગરે છે. એટલે સાતમી નારકીથી માંડીને ઠેઠ નિગોજ સુધી જવાના બધા પરિણામ એક દર્શન મોહમાં ગર્ભિત છે. એવો ભયંકર રોગ છે એ. કેવો? ભયંકરમાં ભયંકર રોગ છે. શ્રીમદજી એક જગ્યાએ કહ્યું છે કે મને કોઈ એમ કે તમારે બે ચીજની પસંદગી કરવાની છે, કાં તો સાતમી નારકીએ જાઓ અને કાં તો દર્શન મોહ સહિત લીલા લહેર કરો. વાહ વાહ, શું કે મારે વાડી વજીફા છે, બધી અનુકૂળતાઓ છે અને અમે તો મજા કરીએ છીએ, અમારા ઘરમાં અમે મજા લીલા લહેર કરીએ છીએ. તો તમે એ દર્શન મોહને પસંદ કરો કે તમે હાથમાં નારકી પસંદ કરો? ત્યારે એને એમ કહ્યું કે હું રૌરવ નરક ને પસંદ કરું, દર્શન મોહ મને સંમત નથી. જાઓ, આ મત આપ્યો એમણે. મત આપવાની વાત હતી કે તમારે મત, તમે કોને મત આપો? શું દર્શન મોહ ને મત આપો તમે કે હાથમી નારકી ને મત આપો? બે ને એમાંથી એકને મત આપવાનો છે. તો કે સાતમી નારકી મને પસંદ છે, દર્શન મોહ મને પસંદ નથી. આમ છે, સામાન્ય સારું કે વિશેષ સારું, એ બે દર્શન મોહમાં જ જાય છે. આમાં ચારિત્ર મોહની તીવ્રતા થઈ ગઈ. પછી જે વિશેષ સારું લાગ્યું એમાં ચારિત્ર મોહ ભેગો મળ્યો. શું? દર્શન મોહની સાથે ચારિત્ર મોહ તીવ્ર થયો એટલે એ પરિણામ સ્થૂળ થયું અને પકડાવવામાં આવ્યું કે ભાઈ આ તો બહુ સારું લાગ્યું, આ તો ખોટું થઈ ગયું. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરિણામ નહીં થવું જોઈએ. શું? દર્શન મોહનું સૂક્ષ્મ પરિણામ પણ નહીં થવું જોઈએ. એટલા માટે એમણે મોક્ષની યોગ્યતામાં એક વાત નાખી છે કે આ લોકને અલ્પ પણ સુખેચ્છા. શું? આ લોકને એટલે આ લોકના કોઈ પણ પદાર્થને અલ્પ પણ સુખેચ્છા એ જીવને યોગ્યતામાં રોકે છે. એટલે શું છે કે એને દર્શન મોહ છે એ એનો પકડાવી રાખે છે. એને દર્શન મોહથી ખસતો નથી, ત્યાંથી દર્શન મોહને તોડી નથી શકતો, એની યોગ્યતા રોકાઈ જાય છે. 254 માં જે વાત લીધી ને દર્શન મોહ સંબંધિત વાત છે. કેટલા? ખાલી 85. પાનું 201. સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર આવે છે. બહુ બોલી નાખે એને પછી બોલવાનો પાછો વળવું પડે એટલે એને પશ્ચાતાપ કરવાનો વારો આવે છે. હે નાથ, સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો તે વખતે હું સંમત કરી લેત, પણ જગતની મોહિની સંમત થતી નથી. આ જગતમાં આ પદાર્થ સારો છે અને જગતમાં આ પદાર્થ સારો નથી એ દર્શન મોહ છે, એ સંમત નથી. શું? સાતમી નરકની તમતમ પ્રભા, છેલ્લી પૃથ્વી, એ પૃથ્વીનું નામ છે તમતમ પ્રભા, ઘોર અંધકાર. હમ, એ વાત એમ આ ઉચ્ચાર એમણે 85માં લીધો છે. પછી નીચે લીખું છું કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું અને પરવસ્તુના ત્યાગી એટલે પરિચયનો ત્યાગ કરવો. જેટલા પોતાની ભૌગોલિક મોટાઈ ઈચ્છે છે તેટલા તે હલકા સંભવે છે. માન માગે છે એ હલકા છે એમ કે છે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો અને તેના ગુણનું ચિંતન કરો. આ 23મા વર્ષે એમની વિચારધારાઓ બધી ઘણી આવી છે. સમ્યક સન્મુખ થયા છે ને, એની તૈયારી બધી છેલ્લી થઈ જાય છે સમ્યક દર્શનને. ઘણી વાતો 23મા વર્ષમાં ઘણી વાતો સારી આવે છે. શુભ વિકલ્પમાં ઠીક પણ તે દર્શન મો, ઠીક પણ તે દર્શન મો છે. શુભ વિકલ્પ તો મુનિ ને હોય છે, પંચમા વ્રત નો શુભ વિકલ્પ છે ને, પણ એ લાભ નું કારણ છે, એ ધર્મ છે મારો, એમાં મારું આત્મ કલ્યાણ છે, એ દર્શન મો છે. શુભ થી ધર્મ થાય એ દર્શન મો છે અને એ તો ગ્રહિત મિથ્યા છે. શું દર્શન મો છે ને? તીવ્ર દર્શન મો છે. ગ્રેત મિથ્યાત્મ શું થાય? તીવ્ર દર્શન મો છે. કેમ કે બુદ્ધિપૂર્વક ની ભૂલ છે. દેહાત્મ બુદ્ધિ છે એ અગ્રહિત મિથ્યાત છે. કેમ કે એ તો ચિરિયંચને પણ દેહાત્મ બુદ્ધિ છે. અને મનુષ્યને એમાં કાંઈ એને વિચાર નથી કરવો પડતો કે દેહ તે હું છું, વિચાર કરવો પડે છે કે નહીં? માટે અગ્રહિત મિથ્યાત્મા જાય છે. પણ જે શુભ વિકલ્પ આત્માના વિભાવ પરિણામની જાતિ વાળો છે, એમાં અહમ પણ કર્યું એ મેં કર્યો, સારો એમ નહીં એ મેં કર્યો, એ મારું કાર્ય છે, કર્તવ્ય છે, એમ થઈ ગયું ને કે મારું કાર્ય છે એટલે કર્તવ્ય થઈ ગયું, એ ગ્રહિત મિથ્યાત છે. મિથ્યાત છે એમ નહીં, ગ્રહિત મિથ્યાત છે. એટલે તો અન્યમતમાં નાખ્યા ને શ્વેતાંબરને ટોડરમાં, જે અન્યમતમાં શું કરવા નાખ્યા કે અધ્યાત્મ યોગ્ય એકલા શુભ ભાવની ક્રિયા રહી અને એને ધર્મ માનવા મનાવા લાગ્યા, એટલે નાખ્યા છે. અન્યમતિમાં શું છે? અધ્યાત્મ છે નહીં. જે સમ્યક સન્મુખ થઈને અધ્યાત્મ થાય એ અધ્યાત્મ તો છે, એનો પ્રારંભ ક્યાંય, એ વિષય નથી ક્યાંય. સમ્યક દર્શનનો વિષય નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ થાય એ વિષય નથી. આ તો આનંદ ગંજીએ તો આત્મામાંથી કાઢ્યું છે, શાસ્ત્રમાં નથી કહે. આનંદ ગંજી ના પદ દોરાવે છે ગુરુદેવ. સંપ્રદાયવાદી હોય તમે, આનંદ ગંજી તો શ્વેતાંબર હતા, પણ તું કાઢને તારા આત્મામાંથી એટલું તો કાઢ, આનંદજીએ કાઢ, આનંદ ગંજીએ કાઢ્યું એટલું તો કાઢ એમ કે છે. નજીક નજીક જગ્યા કરો. આનંદ ગંજી શ્વેતાંબર હતા, પણ તું આનંદ ગંજી જેટલું તો આત્મામાંથી કાઢ, તને સમજણ પડે કેટલી યોગ્યતા આવે છે એ વિષય. અને જયારે કોઈ મહાપુરુષ એનું નામ લઈએ ત્યારે તો પોતે ઉભા રહી જવું જોઈએ. ગુરુદેવ આમ બોલે છે, આપણી યોગ્યતા ને સંભાળી લેવી. સમ્યક દર્શન દર્શનનો વિષય બહુ વિચારવા, પ્રયોજન સિદ્ધિ ફરીને જરાક જોવું. ઘણી વાતો લીધી છે એની અંદર, પછી પોતાને જે લાગુ પડે એના ઉપર વિશેષ વિચાર મંથન ચિંતન કરવું જોઈએ. હરીને દર્શનનો શાંત થયો અથવા ક્ષીણ થયો છે જેનો, એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈને મોક્ષપુર પ્રત્યે જાય છે. એ પ્રતિ સમયે અનન્ય ભાવે નિર્વાણના માર્ગે સંચરે છે. એને સમ્યક દર્શન થયું, દર્શન મોહનો નાશ થયો, એ ધીર પુરુષ તો અનન્યપણે ક્ષણે ક્ષણે સમયે સમયે નિર્વાણના માર્ગે ચૈતન્ય સ્વભાવ પરિણામે થઈને આગળ વધે છે. એ ગાથા મથાળામાં ટાંકી છે, એનો અર્થ પણ પોતે લખી દીધો છે. મુનિ મહાત્મા શ્રી દેવકરણ સ્વામી અંજાર તરફ છે, કચ્છમાં. જો ખેરાળુથી મુનિશ્રી આજ્ઞા કરશે તો તેઓ ઘણું કરીને ગુજરાત તરફ આવવાનું કરશે, એટલે અલલીજી અમને આજ્ઞા કરશે તો એ ગુજરાત તરફ આવવાનું કરશે. વેણા સરકે ટીકરને રસ્તેથી ધ્રાંગધ્રા આવવું હોય તો રણ ઉતરવાની હરકત પડવાનો સંભાવ ઓછો છે, તો પછી ચાલીને આવે છે ને, પછી હરકત ઓછો છે. અને ચૈત્ર મહિનો છે એટલે ઉનાળાનો દિવસ છે, ઉનાળાના દિવસોની અંદર તો રણ પાર કરવું એટલે જરા એ દિવસોમાં બહુ કઠિન વિષય છે. મુનિશ્રીને અંજાર લખશો. કોઈ સ્થળે વિશેષ સ્થિરતાનો યોગ બને, અમુક સત્સૃત પ્રાપ્ત થવા યોગ્ય છે. એટલે અમારો કોઈ સ્થળે સ્થિરતાનો યોગ બને, ઘણા દિવસ સુધી કોઈ નિવૃત્તિ સ્થળે રહેવાનું થશે તો સત્સૃત છે, એટલે કે કોઈ આગમનો વિષય, કોઈ અધ્યાત્મનો શાસ્ત્રનો વિષય તમને અમે સંભળાવશું સમજાવશું એમ કહેવાનો ત્યાં અભિપ્રાય છે. 865 થયો, 866 નો પત્ર છે. દારશીભાઈ કુશળચંદ મોરબી, મોરબીના જ્યાં જતા ને દારશીભાઈ, એમના ઉપરનો પત્ર છે. દારશીભાઈ ઉપર ઘણા પત્રો લખાણા છે. સુભાગભાઈ લલ્લુજી સ્વામી, પછી આ અંબાલાલભાઈ, પછી દારશીભાઈ પત્ર વ્યવહાર વિશેષ છે એમને કૃપાળુ દેવ સાથે. આ પત્ર બહુ સારો આવ્યો છે, દ્રવ્યાનુયોગ ઉપરનો પોતાના વિચારો બહુ સારી રીતે વ્યક્ત કર્યા છે. અને ચારનુયોગમાં દ્રવ્યાનુયોગનું મહત્વ સર્વોત્કૃષ્ટ છે એનું આ પત્રની અંદર પ્રતિપાદન થયું છે કે દ્રવ્યાનુયોગ છે એ ચારે અનુયોગમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે નિકટતમ નિમિત્ત છે. ચારે અનુયોગમાં એ નિકટતમ નિમિત્ત છે. અને આપણે જોઈએ કે ગુરુદેવ શ્રીએ પણ મુખ્યપણે દ્રવ્યાનુયોગનું જ અધ્યયન અને પ્રવચનો કર્યા છે. મુખ્યપણે પ્રવચન અને અધ્યયનનો વિષય દ્રવ્યાનુયોગનો જ રહ્યો છે. ગુરુદેવનો તો ખાસ વિશેષ વિષય હતો કે આ જીવે સમ્યક દર્શનને પ્રાપ્ત ન થાય એવા બાહ્ય પરિણામે, સમ્યક દર્શનને પ્રાપ્ત ન થાય એવા બાહ્ય પરિણામે બધું કરી લીધું છે, કાંઈ બાકી રાખ્યું નથી. જે 24મા વર્ષમાં પદ લખ્યું છે કે યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ અરાગ ત્યાગ વિરાગ લ્યો, સમ શાસ્ત્ર કે નહીં ધારી, એ શાસ્ત્ર જ્ઞાનથી માંડીને સંયમથી માંડીને ત્યાગથી માંડીને બધું કરી ચૂક્યો છે, બધું બાહ્ય પરિણામે કરી ચૂક્યો છે, દિશા બદલી નથી. અને જે કાંઈ ખરેખર પરમાર્થે રહી જવું જોઈએ તે રહી ગયું છે. એટલે ગુરુદેવે એક જ વાત જે રહી ગઈ છે એ એક જ વાત 45 વર્ષ સુધી અનંત કરુણા કરીને આપી. આમ છે, એટલું મહત્વ વિષયનું એટલું મહત્વ સમજવા યોગ્ય છે. એક જ વિષય શા માટે આ એક જ વિષય લીધો કે બીજું તો બધું આ જીવ કરી ચૂક્યો છે, આ બાકી રહી ગયું છે. અને એ બધું ન થાય છતાં પણ આ થાય તો બધું થઈ ગયું છે. 537 માં એ પોતે કહે છે કૃપાળુ દેવ. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણું માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે અથવા દર્શનમોહ છે. નરકાદિ ગતિનો હેતુ ચારે ગતિના પરિભ્રમણનો હેતુ પણ તે જ છે. તે જ જન્મ છે અને મરણ છે, જન્મ મરણના કારણ પણ તે જ છે. તે જ દેહ છે અને દેહના વિકાર છે. તે જ પુત્ર છે, તે જ પિતા, તે જ શત્રુ ને તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. એટલે બીજા જીવમાં પુત્રની કલ્પના થવી, બીજા જીવમાં પિતાની કલ્પના થવી, બીજા જીવમાં શત્રુની કલ્પના થવી કે બીજા જીવમાં મિત્રની કલ્પના થવી, બધા એને કલ્પના લગાડવી એ આ અજ્ઞાનને કારણે છે. એ દર્શનમોહ છે. જો આ મારો પુત્ર છે એ દર્શનમોહ છે, આ મારા પિતા છે એ દર્શનમોહ છે, આ શત્રુ છે ને મિત્ર છે એ બધી કલ્પના દર્શનમોહની છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે? જો સાધનમાં બે જ લીધા, પૂજા ભક્તિ એને લીધું, યાત્રા દાન દયા ન લીધા. તેના અર્થે સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે? અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવા સિવાય પ્રવર્તાવે, એમાં પણ પોતાના આત્મકલ્યાણનો પુરુષાર્થ મુક્તપણે કરે તો જ સિદ્ધ છે, તો જ પ્રાપ્તિ થાય. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ મારાપણું છોડવાનો, પરદ્રવ્યમાં પોતાપણું છોડવાનો, આટલો જ સંક્ષેપ. જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત કરી ચૂક્યો, કરી છૂટો, નિયમ કરી છૂટો, જપ કરી છૂટો, યાત્રા કરી છૂટો, ભક્તિ કરી છૂટો અને શાસ્ત્ર જ્ઞાન પણ કરી છૂટ્યો, એમાં કોઈ સંશય નથી. અને નહીતર બધું કરી ચૂક્યો છે અને આ એક જ બાકી રહી ગયું છે દર્શનમાં છોડવું એ છે. માટે બધું કરી ચૂક્યો, જેને ભલે કાંઈ ન કર્યું હોય, યાત્રા ન કરી હોય ને જપ તપે ન કર્યા હોય, એમ નિયમ સંયમ ન પાયા હોય, પણ જો દર્શનમાં છોડે તો એ બધું કરી છૂટ્યો. અને નહીતર એ બધું કર્યું હોય તો બધું એ નકામું અનંતવાર વ્યૂ છે, એમ કહેવાનો ગુરુદેવશ્રીનો આશય હતો. એટલે સર્વજ્ઞાનીઓનો એ કહેવાનો આશય હોય છે.